કિડનીને ફરિયાદ થઈ.
હવે આમાં પ્રમાણ થી બાર છે એ કોઈને હજી સમજાતો હોય એવું ના લાગતું હોય તો પ્રમાણ થી બાર સો ને પ્રમાણ ની અંદર શું જરાક
કરી દઉં કે પ્રમાણ જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાન નો વિષય અધ્યાત્મમાં માત્ર પોતાના દ્રવ્ય અને પોતાના પરિણામને જે જ્ઞાન યુગપદ એક સાથે જાણે એક સાથે પોતાના સ્વચતુષ્ને બહારની વાત નહીં પોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવને એ પણ યુગપદ એક સાથે જાણે દ્રવ્યને જાણે જ્ઞાન અને પોતાના પરિણામને પણ જાણે યુગપદ એક સાથે એવા જ્ઞાનના પરિણામને ભગવાન પ્રમાણ જ્ઞાન કહે છે. હવે એમાં ને એમાં પોતાના દ્રવ્ય અને પર્યાયને જાણતા રૂપ પ્રમાણ જ્ઞાન એમાં એકને મુખ્ય કરીને એકને ગૌણ કરે તો એનું નામ નહીં, એનું નામ નહીં. હવે એ નહીંમાં પણ જો દ્રવ્યને વિષય કરે તો દ્રવ્યાર્થિક નહીં અને પોતાના પરિણામને જાણે જ્ઞાન તો એનું નામ પર્યાર્થિક નહીં છે. હવે આ પ્રમાણની અંદર પ્રમાણ જ્ઞાન તો માત્ર સામાન્ય વિશેષમાં લાગુ પડે અધ્યાત્મમાં, સમજી ગયા. હવે એને બદલે પોતાના દ્રવ્યને જાણવાનું છોડ્યું, પોતાના પરિણામને જાણવાનું છોડે છે જીવ અને જ્યાં પરને જાણવા જાય છે તો કહે છે કે પ્રમાણ જ્ઞાનની બહાર વયો ગયો. હવે એ કેદી તું સંકેલો તારા જ્ઞાનનો કરીશ અને કેદી પર્યાયને જાણીને પછી પર્યાયને જાણવાનું બંધ કરીશ અને દ્રવ્યને તું જાણીશ, કેમ કે તું તો બહુ તારો ઉપયોગ વેફાઈ ગયો, ફેલાઈ ગયો, વિસ્તાર પામી ગયો. એ વિસ્તાર થયેલી જે જ્ઞાન ખંડ ખંડ થયેલું જ્ઞાન એને કેદી સંકેલો કરીશ. માટે પહેલી ચોટે તું એમ કે પરને તો હું જાણતો નથી પણ પર સંબંધે જે મારું જ્ઞાન છે એને હું જાણું છું. ન્યાય આવ્યા પછી એને જાણવાનું બંધ કરી દે. હા 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 હા, તો તને દ્રવ્યાર્થિક ની એની ચક્ષુ ઉગડી જશે. ચાલે છે કે નહીં? અદભુત થી અદભુત કહું, ચમત્કારી વાત છે આ, ઊંચામાં ઊંચી આ છેલ્લા પોઈન્ટની વાત છે. આના પછી કઈ કહેવાનું રહેતું નથી. 43 વર્ષે છેલ્લું આ સંદેશો આપી ગયા. નાયરુબી જતા પહેલા એક સંદેશો આપ્યો કે આ આત્મા છે એનો જે સ્વભાવ છે, સ્વભાવ ત્રિકાળી એ અકારક અકર્તા છે. એ જૈન દર્શનની પરાકાષ્ઠા, આત્માનો સ્વભાવ કરતા છે એ જૈન દર્શનની પરાકાષ્ઠા. એટલે બંધ મોક્ષના પરિણામનો કરતા નથી એવો સંદેશો આપ્યો અને આમાં એવો સંદેશો આપ્યો કે તારા પરિણામને જાણવાનું બંધ કરી દે તો તને દ્રવ્ય સ્વભાવ જણાશે. કોણ કરારથી કહી છે એમ કહે છે અનુભવી પુરુષ, કહે છે અમને જયારે અનુભવ થયો ત્યારે અમે પર્યાયનું લક્ષ છોડ્યું ને દ્રવ્યનું લક્ષ છોડ્યું. પર્યાય એક જ રીત છે, બસ ફેરફાર ન હોય. પછી ભલે તે ત્રણ લોકના નાથ ભગવાન હોય તો પણ તેને જોવાની જે દ્રષ્ટિ છે તે કઈ પર્યાર્થિક દ્રષ્ટિ કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિ નથી, નહીં નથી એમ. દ્રષ્ટિ એટલે નહીં, એ જ્ઞાન લેવું. ફક્ત પોતાનામાં, ફક્ત ઓનલી જો લિમિટમાં લાવી દીધા, પરને જાણો નહીં એ તો નહીં જ નથી કહેતા એને. ફક્ત પોતાનામાં બે પ્રકાર છે, પોતાનામાં એક સામાન્યપણું એટલે કાયમ રહેવાપણું અનાદિ અનંત અને બીજું વિશેષપણું અને બદલવાપણું એ પર્યાય અનિત્ય. ઓલો નિત્ય પદાર્થ, પર્યાય અનિત્ય, નિત્ય અને અનિત્ય મળીને આખો એક પદાર્થ પ્રમાણ જ્ઞાનનો વિષય થાય છે. અને તેને જોનારા બે આંખ છે, દ્રવ્યને જોનાર અને પર્યાયને જોનાર એવી બે આંખ છે. હવે એ વિશેષને જોનારી આંખને, પર્યાયને જોનારી આંખને એટલે જ્ઞાનને બિલકુલ બંધ કરીને, સર્વથા બંધ કરીને ઉઘાડેલી દ્રવ્યાર્થિક આંખ વડે જો એમ કહે છે. જો તો જો એમ કહે છે. જો ભારે ગજબ વાત છે, થોડે શબ્દે ઘણું ભર્યું છે હો, અહો વાત બહુ ઊંચી છે. ગુરુદેવ પોતે કહે છે કે આ અમૃતચંદ્ર આચાર્ય ને કુંદકુંદ આચાર્ય ભગવાન જે કહે છે વાત બહુ ઊંચી છે. આ જો અહીં એમ ન કહ્યું કે પરદ્રવ્યને સ્ત્રી પુત્ર મિત્ર ધન આદિકને જોવાનું બંધ કરી દે એમ કહ્યું જ નથી આમાં. કેમ કે જે સ્વરૂપમાં નથી તેની વાત શું કામ કરીએ? કે જે પોતાના સામાન્યમાં નથી અને પોતાના વિશેષમાં નથી એને જાણવાનું બંધ કરી દે એમ કેમ કહી, કેમ કે એ તો તારા સ્વરૂપમાં જ નથી. એટલે કે છે કે એ તો પહેલેથી તું જાણતો જ નહોતો, તું તો પહેલેથી જાણતો હો તો તારા પરિણામને જાણે છે, જ્ઞાનની પર્યાય જણાય છે એટલું ખરું, પણ પરને તો તું જાણતો જ નહોતો. આહા, એટલે અમે એને જાણવાનું બંધ કરી તો અમે કહેતા જ નથી. અહીં તો કહે છે પ્રભુ તારા સ્વરૂપમાં બે સામાન્ય ને વિશેષ છે, તો હવે એ બે છે એમાંથી વિશેષને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને. આહા હા, સર્વથા આંખ બંધ કરી દે, એનું લક્ષ છોડી દે, એ તરફનું લક્ષ છોડી દે, દઈને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો, જુઓ વિશેષને જોવાની આંખને કથનચિત ઉઘાડીને અને કથનચિત બંધ કરીને અથવા તેને ગૌણ કરીને એમે વાત નથી લીધી. અહો, આ તો તત્કાળ જો હવે એનું ફળ, આ તો તત્કાળ હમણાં આજે હમણાં સમ્યક દર્શન થવાની વાત છે. સમ્યક દર્શન એટલે વસ્તુ દર્શન થવાની વાત છે, સમ્યક દર્શન થવાની વાત છે એટલે વસ્તુના દર્શનની વાત છે. પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને જોનારું જ્ઞાન ઉઘડું એમ કહે છે. દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જોનારું તે જ્ઞાન છે તો પર્યાય, દ્રવ્ય સ્વભાવને જોનારી જ્ઞાનની પર્યાય છે, છે તો પર્યાય, પણ તે ઉઘડેલું જ્ઞાન છે, તે ઉઘડી ગયું જ્ઞાન દ્રવ્યને જોનારું. અહો, શું ગંભીર ટીકા છે. ભરત ક્ષેત્રમાં આવી વાત બીજે ક્યાં છે? અહો, આ તો ત્રણ લોકના નાથની દિવ્ય ધ્વનિનું અમૃત સંતોએ રેલાયું છે. જગતના ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ. આહા, આવી વાણીનો યોગ થયો અને તને નવરાશ નથી. ભગવાન તારે ક્યાં જવું છે, ક્યાં રહેવું છે? પેલી એ વાત કીધી કે સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે, હવે કહે છે તારે તારી વસ્તુને અમૃતના નાથને જોવું હોય તો પર્યાર્થિક આંખ સર્વથા બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. જુઓ, આમાં પરની વાત નથી લીધી કે પર્યાર્થિક આંખ બંધ કરીને પરને જો, પર્યાર્થિકની ની આંખ બંધ કરીને પછી પરને જો એમ નહીં, પર્યાર્થિકની ની આંખ બંધ કરીને સ્વરે જો. અહીં તો સ્વરૂપને અમૃતના નાથને જોવાની વાત છે. અહો, સંતોએ અમૃત રેડ્યા છે પણ અરે જગતને ક્યાં દરકાર છે. કહે છે ભગવાન તારામાં બે પ્રકાર, એક સામાન્ય અને બીજું વિશેષ. અહીં વાત તો સર્વદ્રવ્યની કરવી છે પણ ઉતારે છે જીવમાં, કેમ કે પ્રયોજન આત્માનું છે. જીવમાં ઉતારીને કહે છે કે સર્વદ્રવ્યોમાં એ રીતે સમજી લેવું. આમાં અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં ખુલ્લું નથી કહ્યું પણ જયસેન આચાર્યની ટીકામાં કહ્યું છે. જુઓ, સર્વદ્રવ્યસુ યથાસંભવમ જ્ઞાતવ્યમ ઇતિ અર્થમ, એ જયસેન આચાર્યની ટીકાના છેલ્લા શબ્દો છે. બાપુ, આ તો ધીરાના કામ છે, સમયસાર કળશમાં છે ને કે નિવૃત પુરુષો વળે, અર્થાત સ્વરૂપમાં એકાગ્ર થનારા પુરુષો વળે, ચિંતા વિનાના પુરુષો વળે આ વસ્તુ વિચારાય છે. કહે છે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો, ઉપર પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એમ કહીને જોર આપ્યું અને એથી વિશેષ દ્રઢ જોર આપવા કહે એમ હવે કહે છે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે, મતલબ કે એટલે કે દ્રવ્ય જોવામાં આવે એ રીતે જ્ઞાનને ખુલ્લું પ્રગટ કરીને જો. આહા, પર્યાયને જોવાની નહીં પણ દ્રવ્યને જોવાની ઉઘાડેલી જ્ઞાનની પર્યાયથી જો. એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ કીધા છે ને, એટલે કે દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાન વડે જો. પર્યાયને જોવાનું જ્યારે બંધ કરી દીધું છે ત્યારે સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે એમ કહે છે. દ્રવ્યને જે નહીં જુએ છે તે જ્ઞાન ઉઘડેલું છે એમ કહે છે. આહા, પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવદ્રવ્ય છે એમ ભાસે છે. જુઓ, અવલોકનારી છે તો પર્યાય, પર્યાય અવલોકનારી છે, પણ તે પર્યાયને જોવાનું બંધ કરીને કરી દઈને દ્રવ્યને જોવાના પ્રગટ જ્ઞાન વડે દ્રવ્ય સામાન્યને અવલોકે છે. શું કહ્યું અહીંયા? કે જે પર્યાય દ્રવ્યાર્થિકની ચક્ષુ ખુલી ગઈ, એ દ્રવ્યને તો જોવે છે, પણ એ પર્યાય પર્યાયને ન જોતા, પર્યાય પોતાને ન જોતા એ દ્રવ્યને જોવે છે, ભગવાનને જોવે. આ હું છું, આ હું છું, આ હું છું, અખંડ જ્ઞાન હું છું, ખંડ જ્ઞાન નહીં. જોવાય છે તો પર્યાયથી, દર્શન તો દ્રવ્યથી થાય, પર્યાયથી થાય છે, પણ દર્શન કરે છે દ્રવ્યના. પર્યાય પર્યાયને જોવાનું બંધ કરી પર જેમાં જણાય એવી જ્ઞાનની પર્યાયને જોવાનું તો બંધ કર્યું, પણ દ્રવ્યાર્થિકની આંખ ઉઘડી ગઈ, એનું એ જ્ઞાનની પર્યાયનું નામ દ્રવ્યાર્થિક નહીં ક્યારે રહે, કે એ પર્યાય પર્યાયને ન જાણે પણ પર્યાય દ્રવ્યને જ જાણે, ત્યારે એનું નામ દ્રવ્યાર્થિક નહીં કહેવાય. જો એ પર્યાય દ્રવ્યને પણ જાણે અને એ પર્યાય પોતાની પર્યાયને પણ જાણે તો સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાન થઈ ગયું. હવે એ પર્યાય દ્રવ્યને પણ જાણે અને પર્યાયને જાણે એ તો પ્રમાણ જ્ઞાન, પણ એ પર્યાય પર્યાયને જાણે અને દ્રવ્યને ન જાણે તો એ દ્રવ્યાર્થિક નહીં રહેતી નથી. આ અભ્યાસ જરા કોઈ ને તો મજા આવે એવું છે. થોડુંક નથી, જે સ્વાનુભવ થયો, જે અનુભૂતિ પ્રગટ થઈ, સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જણાયો, એવી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય અતિન્દ્રિય મહાપદાર્થને જોવે છે, એમાં અનુભૂતિ કરે છે. એ અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય પર્યાયને નથી જાણતી, પર્યાય દ્રવ્યને જાણે છે. દ્રવ્ય ઉપર બસ. એટલે સ્વપ્રકાશક જ્ઞાનની અંદર જે ઉપાદેય તત્વ એ જ જણાય, એનું નામ સ્વપ્રકાશક છે. જ્ઞાનની પર્યાય સ્વપ્રકાશક છે, એનો અર્થ એમ છે કે ઉપાદેય ભૂત વસ્તુ જ જણાય, અનુપાદેય ન જણાય. એનો એ દ્રવ્યાર્થિક રહીનો સ્વભાવ જ એવો છે કે દ્રવ્ય સ્વભાવને અહમ પણ જાણે કે આ જ્ઞાયક તે હું, બસ ઉપાદેય પણ જાણે. દર્શન એટલે શું? દર્શનનો અર્થ બે થાય, દર્શનનો શ્રદ્ધા પણ થાય અને દર્શનનો અર્થ દર્શન ઉપયોગ પણ થાય, એમાં તમારું શું કહેવા માંગુ?
શ્રદ્ધા
તો ઠીક, બસ શ્રદ્ધા લેવી. શ્રદ્ધાનો જે વિષય છે એ જ જ્ઞાનનો વિષય થયો. દ્રવ્યાર્થિક નયનો વિષય દ્રવ્ય સામાન્ય, શુદ્ધ નયનો વિષય, નિશ્ચય નયનો વિષય, ભૂતાર્થનો આશ્રય કર્યો કે જ્ઞાનમાં અજ્ઞાયક તે હું, બરાબર. હવે જે જાણવામાં આવ્યો જ્ઞાયક એ જ હું છું એમ પ્રતીતિ થઈ ગઈ, શ્રદ્ધા પણ થઈ અને જ્ઞાન પણ થયું. એટલે શ્રદ્ધાની પર્યાયનો અને દ્રવ્યાર્થિક નયનો વિષય બે એક જ છે. ઉપાદેયપણે શ્રદ્ધાનો જે વિષય ઉપાદેય છે એ જ જ્ઞાનનો વિષય ઉપાદેય છે, અને એક ચારિત્રની પર્યાયનો વિષય પણ ઉપાદેય પણ તો એ જ છે. ત્રણેય જે અંતર્મુખ થયેલી સ્વાસ્થિત પર્યાય છે એ ત્રણ પર્યાયનો વિષય એકલો શુદ્ધાત્મા છે. ત્રણેય આવી જાય, એક દ્રવ્યાર્થિક નહીં કહી ત્યાં શ્રદ્ધા પણ પ્રગટ થઈ ગઈ અને ચારિત્ર પણ પ્રગટ થઈ, ત્રણ અંશે ઘરે પ્રગટ થાય. પણ જ્ઞાનની મુખ્યતાથી વાત કરે છે, કેમ કે નયનું પ્રકરણ છે. પર્યાર્થિકની એક બંધ કરીને દ્રવ્યાર્થિકની જોવું છે, એટલે દ્રવ્યાર્થિકનીનો જે વિષય છે એ જ શ્રદ્ધાનો વિષય છે, દ્રષ્ટિનો વિષય જ છે. કહે છે, એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જુઓ, ઉપર પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એમ કહીને જોર આપ્યું અને એથી વિશેષ દ્રઢ જોર આપવા. હવે કહે છે, એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે, મતલબ કે દ્રવ્ય જોવામાં આવે એ રીતે જ્ઞાનને ખુલ્લું પ્રગટ કરીને જો, આહા પર્યાયને જોવાની નહીં પણ દ્રવ્યને જોવાની ઉઘાડેલી જ્ઞાનની પર્યાયથી જો. એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ કીધા છે ને, એટલે કે દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાન વડે જો. પર્યાયને જોવાનું જયારે બંધ કરી દીધું છે ત્યારે સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે એમ કહે છે. દ્રવ્યને જે નહીં જુએ છે તે જ્ઞાન ઉઘડ્યું છે એમ કહે છે. આહા, પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જયારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપે શેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. જુઓ, અવલોકનારી છે તો પર્યાય, પર્યાય અવલોકનારી છે, પણ તે પર્યાયને જોવાનું બંધ કરી દઈને દ્રવ્યને જોવાના પ્રગટ જ્ઞાન વડે દ્રવ્ય સામાન્યને અવલોકે છે. અવલોકે છે એટલે જાણે છે. આહા, શું ભયનું છે! અજ્ઞાની આમને આમ વાંચી જાય અને માને કે અમે સ્વાધ્યાય કર્યો, પણ બાપુ આ તો પ્રવર્તન સાર એટલે દિવ્યધનીનો સાર બહુ ગહન ચીજ છે. કોઈ કહેતું હતું કે મહારાજ સમયસારના બહુ વખાણ કરે છે ને, પણ હું તો તે 15 દિવસમાં જ વાંચી ગયો. અરે ભાઈ, સમયસાર તો કેવળીના પેટની વાત, બહુ ગહન ચીજ છે પ્રભુ. એમને એમ વાંચી જવાથી એનો પાર આવ્યો નથી. પ્રશ્ન. શ્રીમદે 6 પદ કહ્યા છે, તેમાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે, તો એ 6 પદ જોવા તો ખરા ને? એમ પ્રશ્ન થયો. એનો ઉત્તર. ભાઈ, અહીં તો એમ કહે છે કે 6 પદોના જે ભેદ છે તેને પણ જોનારી આંખને સર્વથા બંધ કરી દઈને દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાનરૂપ દ્રવ્યાર્થી નહીં વળે જો. આહા, કોઈને ઝીણું પડે તો ધ્યાન દઈને સાંભળું બાપુ. આ તો અમૃતના ઘર છે, માંડ માંડ બહાર આવ્યું છે, તો એને ધીમેથી ધીરજથી સાવધાન થઈને સાંભળવું, સમજવું. આહા, આવો સમય ક્યારે આવે ભાઈ? અનંત કાળે આવે. અનંત કાળે સાંભળવા મળે. હો, હા,
બહુ ઊંચી વાત છે અને કેટલી કરુણા છે.
બાપુ તું સાંભળ, અરે ધ્યાન દેને સાંભળ. અનંત કાળે તને સાંભળવા મળ્યું, બેદરકાર રાખીશ આ વાતમાં. તું આ વાતમાં ઊંડો ઉતરજે, આ કાને સાંભળીએ ને આ કાને કાઢીશ.
કેટલા ભાવ આવી જાય વાણીમાં, તો આવી ન શકે વાત. પણ કે જેવો માલ અમે અનુભવીએ તેવો માલ તારા ભૈરો.
કેટલી કરુણા કરીને કે બાપુ, ભાઈ, પ્રભુ. હા હા હા, આહા, શું ભાવ ભેરા છે! આહા, આમાં પ્રવચન સારમાં શું ભાવ ભેરા છે! આહા, આ દિવ્યધનીનો સાર છે. પહેલા કહ્યું કે સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. આવા વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય ને વિશેષને જાણનારા 2 ચક્ષુઓ છે. શું કહ્યું આ? કે જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય અને વિશેષને જુએ છે, પણ પરને નહીં. શું કહ્યું?
પરને તો જોવાનું બિલકુલ બંધ છે. એટલે પ્રમાણ નહીં થી તો આ વાત જ નથી. એટલે પ્રમાણ નહીં થી બહાર,
પ્રમાણ જ્ઞાન થી બહાર નહીં, અને પ્રમાણ જ્ઞાનમાં પણ વ્યવહાર નહીં ને જાણવાનો બંધ કરી ને નિશ્ચયની ના વિશે ને જાણ. કે જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય ને વિશેષને જુએ છે, પણ પરને નહીં. આ ખૂબ ગંભીર વાત છે. પોતાની વિશેષ પર્યાયમાં જે પર જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે, પર નહીં. ખરેખર પોતાની પર્યાય જણાય છે. એટલે સામાન્ય ને વિશેષને જોનારા એમ 2 ચક્ષુ કહ્યા છે, પણ પરની વાત લીધી નથી. ચક્ષુ જ 2 છે, કાં દ્રવ્યને જોવે અને કાં પર્યાયને જોવે. જોવાની મર્યાદા એ જ્ઞાનનો વિષય માત્ર આત્મા છે, કાં તું પર્યાય ને જો એકાંતે તો પર્યાય દ્રષ્ટિ અજ્ઞાની, અને કાં પર્યાય ને જોવાનું બંધ કરીને દ્રવ્ય સ્વભાવ ને જો તો જ્ઞાની બની જાય, અને પછી દ્રવ્ય ને જોઈને પછી પર્યાય ને જો તો એ વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, પૂર્વક વ્યવહાર નહીં. અને પછી કહેશે કે એક આરે બે ને જાણ તો પ્રમાણ જ્ઞાન, ત્રણ વાત આમાં આવી ગઈ છે, એકદમ પ્રયોજનભૂત માખણ છે. આ વસ્તુના આટલી હદ સુધી પહોંચે ત્યારે અનુભવ થાય. હવે આટલી હદ સુધી પહોંચવા માટે એને વાણીનો યોગ ન મળે તો વિચારે કેદી, નિર્ણય કેદી કરે, કેદી પ્રયોગ કરે,
એની અંદર પાછા સવાલ અંદર થી પાછા ઉત્પન્ન થાય,
એનું કારણ છે
સાંભળ્યા છતાંય પાછા અંદર સવાલ
ઉભા થાય. પણ એ જ્ઞાનીનો યોગ જ દુર્લભ છે. આ તો એક 45 વર્ષનો કાળ બહુ સારો આવી ગયો, ચોથા કાળ જેવો કાળ આવી ગયો. તેથંકરનું દ્રવ્ય. આહા, વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય ને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે. એમાં અનુક્રમે કહ્યું ને, મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે. જો અનુક્રમનો ખુલ્લો કર્યો, અનુક્રમ એટલે એક સાથે ના લીધું, પેલા એક સાથે બે ને જાણે એમ ને કહ્યું, અને પેલા પર્યાય ને જાણે એમ ને કહ્યું. અનુક્રમમાં પણ પેલા દ્રવ્ય સ્વભાવને જાણ ને પર્યાય ને જાણવાનું બંધ કર, પછી દ્રવ્યને જાણીને પર્યાયને જાણે તો વ્યવહાર, અને પછી બે ને યુગપ જાણે તો પ્રમાણ જ્ઞાન. નિશ્ચય, વ્યવહાર અને પ્રમાણ, પણ શરૂઆત નિશ્ચયથી થઈ. એકડો અહીંયા છે, જો આત્માના દર્શન થયા નિશ્ચય વિના વ્યવહાર હોઈ શકે જ નહીં. એ તો પર્યાયને જાણે છે, દ્રવ્યને જાણ્યા વિના એ વ્યવહાર નથી પણ અજ્ઞાન છે. એ તો અજ્ઞાન થયું, વ્યવહાર નહીં ક્યાં છે? વ્યવહાર નહીં ન કહેવાય, વ્યવહાર નહીં તો જ્ઞાન નો છે, આ તો અજ્ઞાન છે. મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે. કારણ કે સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષનું જ્ઞાન યથાર્થ થાય, સાચું થાય, યથાર્થ ને સાચું થાય. અહીં પરને જાણવાની વાત નથી લીધી, કેમ કે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. રાજુ બરાબર છે, પર્યાયમાં પર્યાયને જાણે છે. લ્યો આવી સૂક્ષ્મ વાત, પરને જાણે છે એમ કહેવું એ તો અસદભૂત વ્યવહાર, જૂઠો વ્યવહાર. કેમ કે મંજુબેન, બેન લક્ષ્મીબેન, પરને જાણવું એ તો અસદભૂત વ્યવહાર, જૂઠો વ્યવહાર. અહીંયા એવું ને અસદભૂત વ્યવહાર છે. અસે ટીકાની ગાથામાં લીધું તો તમે હતા, અસદભૂત વ્યવહાર છે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જ જાણવાનું છે, પરને નહીં. તારી પર્યાય જ જણાય છે, પર તો જણાતું જ નથી. અહીં વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પહેલું કહ્યું, વિશેષ દ્વારા પર્યાય દ્વારા પોતાના ભગવાન આત્માને જાણવાનું પહેલું કહ્યું, અને પછી વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું. કેમ કે સામાન્યને જાણતા જે જ્ઞાન થાય તે જે પોતાનું વિશેષ છે તેને વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. જે પોતાના આત્માને જ્ઞાન જાણતું નથી તે પોતાના પરિણામને વાસ્તવિક યથાર્થપણે જાણી શકતું નથી. એટલે વ્યવહાર નહીં નથી, પર્યાર્થિક નહીં નથી, પણ અજ્ઞાન છે. એ અજ્ઞાન છે, કેમ કે નિશ્ચય વ્યવહાર હોય નહીં. આટલો સ્પષ્ટ નથી આવ્યો, છૂટક બધો કહેવાય ગયો છે. ગુરુદેવ ખૂબ કહ્યું છે અસદભૂત વ્યવહાર છે, એ તો ઘણી વાર કહ્યું છે, પણ સળંગ જે આખો વિષય એ ટુ ઝેડ એ આમાં છે. પર્યાયની દ્રષ્ટિ રાખતા દ્રવ્ય દ્રષ્ટિ થાય જ નહીં, પર્યાય દ્રષ્ટિ પર્યાયને જો ઉભો છે એની આંખ બંધ કરી દે સર્વથા તો એની ઉઘરશે અને દર્શન થશે. હા, એટલે સળંગ ખુલાસા વાર વિષય આમાં પ્રવચનમાં બહુ ખુલાસો સારો કર્યો છે. કેમ કે સામાન્ય જાણતા જે જ્ઞાન થાય તે જે પોતાનો વિશેષ છે તેને વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. તે આત્માને જાણે તે પોતાના પરિણામને જાણી શકે. આત્માને જાણતો નથી એ પરિણામને પણ જાણતો નથી, અજ્ઞાન છે. કહે છે સામાન્ય ને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, ત્રણ ચક્ષુ નથી કીધા. એક દ્રવ્યને જાણવાનું જ્ઞાન, એક પર્યાયને જાણવાનું જ્ઞાન અને ત્રીજું પરને જાણવાનું જ્ઞાન. ત્રણ ચક્ષુ જ નથી.
આપે બે ચક્ષુની જ વાત લઈને આવ્યા અને એમાં પેલું ચક્ષુ બંધ કરાવીને બીજામાં લઈ જવા માટે જ આપ વાત કરી.
હા, હું જયારે મુંબઈથી અહીંયા આવવાનો હતો ને ત્યારે જ આ મને વિચાર આવી ગયો કે 1320 ગાથા પર્યાયની કરતા બુદ્ધિ છોડવાની છે અને આ 114 ગાથા પર્યાયને જાણવાનું બંધ કરી અને દ્રવ્યને જાણવાનું લે. બસ આ બે 12 અંગનો સાર છે આખા જીવન દરમિયાન. 320 ગાથા એના ગુરુદેવના વ્યાખ્યાન, 8 વ્યાખ્યાન અને 3 વ્યાખ્યાન, આ બસ એ 11 વ્યાખ્યાન ટેપથી સાંભળો અને કા શાસ્ત્રથી વાંચ્યા કરો. આપણે લઈ લેશું એ પછી 49 ગાથાનો અવ્યક્તના 6 બોલ લઈ લેશું.
20 બોલ હતા
ને એમાં? ના, 49 અલિંગ્રહણ ના 20 બોલ, એ તો અલિંગ્રહણ 172 અને આ 49 ગાથામાં 6 અવ્યક્તના બોલ. એ પછી ગમે તમે જે કહેશો ને લઈ લેશું. તમારે કેતું જ જાઉં એટલે એ પ્રમાણે
અંદર નો રસ હોય તેને પોતાની વસ્તુ જે રૂચે છે એ મળતી હોય તો પછી કેમ.
અરે જેને આ ભાઈ ચિત્તની પ્રસન્નતાથી કોઈ સાંભળશે ને એ ભાવિ નિર્વાણ ભાજનમ, એવો શ્લોક છે. આ ભગવાન ચૈતન્ય સ્વરૂપી આત્માની વાત પણ જો કોઈ ચિત્તની પ્રસન્નતાથી સાંભળશે તો અલ્પકાળમાં એની મુક્તિ થશે એમ આચાર્ય ભગવાન પોતે પદ્મનંદી કહે છે 25 કામાં. આપણે સમયસારમાં એ શ્લોક છે. કહે છે સામાન્ય ને વિશેષ ને જાણનારા બે ચક્ષુઓ છે, ત્રણ ચક્ષુ નથી કીધા. પણ પોતાનું જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષ સ્વરૂપ છે એ બે સ્વરૂપ પોતાના છે. દ્રવ્ય પણ પોતે દ્રવ્યરૂપ પણ છે અને પોતે ને પોતે પરિણામ રૂપ પણ થાય છે પર્યાય અપેક્ષાએ. બસ તેને જાણનારા, બસ હો બસ કર બંધ કર બાકીની વાત. આને જાણું છું ને આને જાણું છું ને છ દ્રવ્યને જાણું છું ને બંધ કરી દે વાત. હવે તને કાંડું પકડી તને અંદરમાં ધક્કો મારવો છે એમ ગુરુદેવને ભાવ આવી ગયો કે હવે આ ભક્તોને ઘણા ઘણા વર્ષથી સાંભળે છે હવે તો એ જાતા નથી પણ મારે જરાક ધક્કો મારવો. જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષ સ્વરૂપ છે બસ તેને જાણનારા બે ચક્ષુ કયા છે. ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. રાજેશ શું કહ્યું? ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. હા, હરીશો જ છે, મોટર નથી એમ આવી. એ તો અરીસાની સ્વચ્છતા છે, અરીસાની સ્વચ્છતા જણાય છે, મોટર નહીં. બસ એ પર્યાય થઈ. હવે એવી જે સ્વચ્છ પર્યાય છે અરીસાની એને જાણવાનું બંધ કરી દે અને દોડને જો. શું ગંભીર ટીકા છે! આ હા હા, શું ગંભીર ટીકા છે! આમને શ્રુતની લબ્ધિ પ્રગટ થઈ ગઈ છે. બેનસીના વચનામૃતમાં આવે છે કે ગુરુદેવને તો શ્રુતની લબ્ધિ પ્રગટ થઈ ગઈ છે. ખરેખર આ જે સ્પષ્ટીકરણ કરે છે એમાં આપણે એમ લાગે ખરેખર બેનસેનું વચન સાચું છે, શુતની લબ્ધિ પ્રગટ થઈ ગઈ છે, દિવ્ય પુરુષ થઈ ગયો છે. ઓહો, આવો પુરુષ ભવિષ્યમાં હવે 18,000 વર્ષ બાકી છે, આવો પાકશે કે કેમ? પાકશે, ઘણા જ્ઞાની જ્ઞાની થશે, પણ આ પંચમ કાળમાં આવો યોગ થવો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. શું ગંભીર ટીકા છે! વળી તેમાં અનુક્રમે શબ્દ છે, એટલે કે પહેલા સામાન્યને જોવે છે અને પછી વિશેષને જોવે છે. ટીકામાં પણ એમ જ લીધું છે. તો કહે છે તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને જુઓ, કરીને તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને જુઓ. પોતાની પર્યાયમાં જે વિશેષતા જણાય છે તે પોતાની પર્યાય જ જણાય છે, પર નહીં. એટલે પરને જાણવાના ચક્ષુ બંધ કરીને એમ ન કહ્યું, પણ પોતાની પર્યાયને જાણનારું પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરીને એમ કહ્યું. આ શું ગંભીર વસ્તુ છે! ભગવાન આ પ્રવચનસાર, સમયસાર અને નિયમસારની એક એક ગાથા જોયું, ત્રણ શાસ્ત્રો લીધા તમે લખાયું. આ પ્રવચનસાર, સમયસાર અને નિયમસારની એક એક ગાથા અતિ ગંભીર અને અલૌકિક છે. અહીં તો કહે છે ભગવાન તું પરને જાણતો જ નથી, છે શબ્દો આમાં ઉગાડે છે. અહીં તો કહે છે ભગવાન, એટલે હે શ્રોતાઓ તમે બધા ભગવાન છો, હે ભગવાન બેસનાર ને કહે છે, હે ભગવાન તું પરને જાણતો જ નથી. કથનથી જાણે જ ને કથનથી નથી જાણતો એમ ના લીધું, જાણતો જ નથી. છોડી દે પરને જાણવાનું લખતો. કેમ? કેમ કે ઈ જ્ઞાનની પર્યાયનો ખરેખર વિષય જ નહોતો. જ્ઞાનની પર્યાયનો વિષય સામાન્ય ને કાં વિશેષ બે જ હતો. હવે એને છોડીને તું તો ક્યાંય નો બહાર વ્યો ગયો. અલૌકિક ચીજ છે,
રખડું માણસ કહેવાય,
રખડું રખડું. અહીં તો કહે છે ભગવાન તું પરને જાણતો જ નથી. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ કેવું એ તો અસદભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. અસદભૂત એટલે ખોટો, અસત્યાર્થ છે. કેવળીની શાખ આપી એને હિંમત કેટલી કરી ગુરુદેવે!
ભગવાન પણ જે પરને જાણે છે અસદભૂત વ્યવહાર.
સમજાણું, ગજબ વાત છે ને.
અપેક્ષા એ તો અસદભૂત વ્યવહાર જ છે, પરને જાણવું એ અસદભૂત વ્યવહાર જ છે.
કેમ કે આત્માથી બાહ્ય ચીજ છે. કેમ કે લોકાલોકમાં જ્ઞાન તન્મય થતું નથી, માત્ર જ્ઞાનની સ્વચ્છતામાં લોકાલોક જણાઈ જાય છે. હવે એ જણાઈ જાય છે નૈમિતિક પર્યાય, નૈમિતિક જ્ઞાનની પર્યાય જણાય છે, જેમાં લોકાલોક નિમિત્ત છે. હવે એ કાર્યમાં કારણનો ઉપચાર આપીને એમ કહ્યું કે લોકાલોકને જાણે છે. જણાય છે નૈમિતિક પર્યાય, એ ઓલો નિમિત્ત અને આ નૈમિતિક, ઓલો નિમિત્ત કારણ અને આ કાર્ય, એટલે જણાય છે પોતાની નૈમિતિક પર્યાય, જેમાં સ્વ પણ જણાય અને લોકાલોક પણ જણાય છે સ્વચ્છતામાં. પણ એ જણાય છે નૈમિતિક પર્યાય, એમાં કાર્યમાં કારણનો ઉપચાર આપીને એમ કહ્યું કે લોકાલોક જણાય છે. જણાય છે દર્પણમાં મોટર સંબંધે જે પ્રતિભાસ થયો એની દર્પણની સ્વચ્છતા જણાય છે. સમજી ગયા? મોટર જણાતી નથી, પણ એની સ્વચ્છતા જણાય છે. દર્પણનો આકાર થયો છે નૈમિતિક, જ્ઞાકાર થયો છે. જ્ઞેય જેમાં નિમિત્ત છે એવો જ્ઞાકાર થયો છે, જ્ઞેયના સ્વરૂપનો પ્રતિભાસ થયો છે. એમાં ઓલું બિંબ છે ને આ પ્રતિબિંબ છે, પણ જણાય છે સ્વચ્છતા, જણાય છે સ્વચ્છતા, પણ એ કાર્યમાં નિમિત્ત કારણ નો આરોપ આપીને કહેવાય કે મોટર જણાય છે, એ આરોપિત કથન થઈ ગયું. એમ કે છે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે અસદભૂત વ્યવહાર. આ હા, કોણ કહી શકે? આ કઈ કોણ શકે? જ્ઞાની સિવાય કોઈની તાકાત, હિંમતવાન વીર્યવાન હોય કહી શકે. એ તો અસદભૂત વ્યવહાર છે ભાઈ. પરને અને આત્માને સંબંધ શું છે? નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મ તત્વયોહ. આ આત્માને પર પદાર્થની સાથે કાંઈ પણ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ નથી, અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ નથી. નાસ્તિ સર્વોપી સંબંધ. આ આત્માને પર પદાર્થની સાથે કાંઈ પણ સંબંધ નથી. પણ હું જ્ઞાતા ને એ જ્ઞેય, એટલો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ ખરો કે નહીં કે ના નથી? જો એ સંબંધમાં રોકાય કે હું જ્ઞાતા ને જ્ઞેય, તો અનુભવ નહીં થાય. એટલે કહે છે કે અમે આ ગાથામાં આચાર્ય ભગવાન પરને તો યાદ કરતા નથી. પ્રમાણ જ્ઞાનમાં લાવીને પ્રમાણ જ્ઞાનમાંથી દ્રવ્ય પર્યાર્થિકની આંખ બંધ કરાવી દ્રવ્યાર્થિકની આંખ ઉગડાવીને આત્માનો અનુભવ કરાવે છે. આવા ગુરુ કહેવાય. આનું નામ ગુરુ.
આ દુઃખ રહેવું છે કે આવા ગુરુ હવે મને ક્યારે
મળશે? સાચી વાત છે. આવા જ વાત છે.
અને કેવો ભાગ્ય દે કે આપણે આ ગુરુ પ્રાપ્ત થયા. હવે આપણે સમય દર્શન લીધા વિના આ દેહ છૂટવો નજરે એવા ભાવ.
બરાબર છે, બરાબર. ભાઈ પરને અને આત્માને સંબંધ શું છે? પર અને સ્વની વચ્ચે તો અત્યંત અભાવનો અભેદ કિલ્લો ઉભો છે. અભેદ્ય, ભેદી ન શકાય એવો વચ્ચે મેરુ પર્વત જેવો કિલ્લો આડો છે, દિવાલ છે. પરદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે અત્યંત અભાવરૂપ અભેદ્ય કિલ્લો પડ્યો છે, ભેદી ન શકાય અભેદ કિલ્લો છે. પોતાની એક સમયની જે પર્યાય છે તેમાં પરનો પ્રવેશ ક્યાં છે? નથી. અહીં ટીકામાં તો આમ લીધું છે કે આત્મા પોતાના વિશેષને જાણે છે, સામાન્યને જાણે છે, એ પહેલા કહીને પછી વિશેષને જાણે છે એમ કહ્યું છે. પરને જાણે છે એમ અહીં વાત જ લીધી નથી. બહુ ચોખ્ખડ છો. આ કોઈનું ના હીરા છે. આમાં એક એક વાક્ય ભાઈ સોનેરી અમૃત ટપકે છે. ગુરુદેવના મુખમાંથી અમૃત ઝરે છે. જેમ નિયમસારના ટીકાકાર પોતે કહે છે, પદ્મમલધારી દેવ ભાવિ તીર્થંકર છે, એમ કહે છે કે અમારા મુખમાંથી મકરંદ ઝરે છે. આ દ્રવ્ય શુદ્ધ વાણી ખરે છે ને, એ મકરંદ ઝરે છે. આ હા, અમૃત ઝરે છે એમ આ ગુરુદેવની મુખમાંથી મકરંદ રસ ચરે, ચૈતન્ય અમૃત ઝરે છે. આ હા, કહે છે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, અર્થાત પોતાની પર્યાયનું લક્ષ્ય જ છોડી દઈને, એક જ અર્થ છે. પર્યાયને જોવાનું બંધ કરો એમ કહો કે પર્યાયનું લક્ષ્ય છોડી દો, બે વાત એક અર્થ. પોતાની પર્યાયનું લક્ષ્ય જ છોડી દઈને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે અવલોકન કર. શું કહ્યું આ? કે જ્યારે પર્યાયને જોનારી પર્યાર્થિક દ્રષ્ટિ બંધ કરી તો હવે કોઈ જોનારી દ્રષ્ટિ રહી છે કે નહીં? પર્યાયને જોવાનું બંધ કર્યું તો બીજું કઈ જોવાનું રહ્યું કે કઈ? બધું બંધ ભયું ગયું, જ્ઞાન આખું ગયું. તો કહે છે દ્રવ્યને જોનારી દ્રષ્ટિ રહી છે, પર્યાયને જોનારું જ્ઞાન બંધ થયું. આની કોર જોવાનું બંધ કર્યું તો આની કોર દ્રવ્ય સ્વભાવ ભગવાન આત્મા દેખાણો. આ વૈભવશાળી મહિમાવંત પરમાત્માના દર્શન તને થશે. તે ઉઘાડેલું જ્ઞાન છે. છે તો એ પર્યાય, પણ તે જોનારી પર્યાય પર્યાયને ન જોતા. જો શું કહે છે? એ પર્યાય ભગવાનને જુએ છે, પણ પર્યાય પર્યાયને ન જોતા પર્યાય ભગવાનને જુએ છે. કે આ હું છું, આ હું છું, આ હું છું, આ હું છું, આ હું છું. પોતાનું વિસ્મરણ કરે છે પોતે. અને સ્મરણ કરે છે ભગવાનનું, આ હું છું, આ હું છું, જે મારા જ્ઞાનની પર્યાયમાં નાયક જણાણો ને તે હું છું. પોતે પોતાને જાણવાનું ભૂલી અને પોતે આત્માને જાણે છે, એમ છે તો એ પર્યાય, પણ તે જોનારી પર્યાય પર્યાયને ન જોતા, જે પર્યાય આત્માને જોવે છે એ પર્યાય પર્યાયને ન જોતા દ્રવ્યને જુએ છે. પર્યાયને જાણનારી પર્યાય સર્વથા બંધ કરી છે, પણ જ્ઞાન સર્વથા બંધ થયું નથી. જ્ઞાન નથી બંધ થઈ ગયું, હાવ તો આંધળો થઈ જાય, તો જડ થઈ જાય. જાણવાની ક્રિયા બંધ થઈ જાય સર્વથા, તો જડ થઈ જાય, એ તો થાય જ નહીં. જ્ઞાન તો ઉઘરેલું છે અને તે દ્રવ્યને જાણે છે. લ્યો આવી આવી વાત ભાઈ, આ તો ત્રણ લોકના નાથની દિવ્યવાણી છે, આ તીર્થંકર ભગવાનની કહેલી દિવ્યવાણી છે.
હું કહું છું
થઈ ગયો વખત લ્યો.